ટ્રેક નંબર 52 ભક્તિ તથા ભક્તિ માર્ગ વિશે શું ભક્તિથી મોક્ષ થાય તે સમજીએ પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચામાંથી.
ચતારી લોકમાં રેહુતા લોકમાં સિદ્ધા લોકમાં સાહુ લોકમાં કેવડી લોકમાં ચતારી શરણમ પહોંચામી અરિહંતા શરણમ પહોંચામી સિદ્ધા શરણ પહોંચામી સાહુ શરણમ પહોંચામી કેવડી પણ તો ધનુ શરણમ પહોંચામી ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભૂસાગરમાં ફરે તે સકળ કરમનો અનંત મોક્ષ કરા સકળે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ કરીને નિત્ય જાય સંસારમાં એ શરણ ચાર અવર શરણ એ કોઈ જે નરનારી યાદ રે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃત હશે ભક્તિ કરા ભંડાર ગુરુ તમે સમરે કોઈ સદા મન ઊંચી પડતા.
જ્ઞાન ભક્તિના સુંદર મિલને ચરણ શરણાય ભયાયો.
શ્રીમદની અંદર ભક્તિની બહુ જ મહત્તા ગાય છે. ભક્તિ સત્સંગ એ બધું તો એ ભક્તિની અવસ્થા આપણે મોટા પર લેવી કે ભક્તિ એટલે સામાન્ય ભક્તિ.
ભક્તિ એટલે મહિમા, એની ગુણ તરફની મહિમા, જે મુક્તિ તરફ વેરા છે, જે શ્રીમદજી અથવા જે જીવ મુક્તિ તરફ જેના પ્રયાણ અંદર પરિણતિનું થઈ ગયું, જે અનાદિનું નથી, જે મુક્તિ તરફનો જે અંશ પ્રગટ થયો, એની મહિમા એ ભક્તિ છે. અંતરમાં એની મહિમા આવે તો જેને મુક્તિ તરફ જેની પરિણતિ પ્રગટ થઈ, સ્વાનુભૂતિ જેને પ્રગટ થઈ, ઓ એ મહિમા, એની મહિમા આવે. આ વિભાવ મહિમારૂપ નથી, આ સંસાર મહિમારૂપ નથી, આ જે ક્ષણિક પર્યાયો જે બધી પલટા કરે વિભાવની મહિમારૂપ નથી, પણ આત્મામાંથી જે સહજ સ્વભાવમાંથી જેને સહજ દશા પ્રગટ થઈ, સ્વાનુભૂતિ પ્રગટ થઈ, એ તે મહિમારૂપ છે. એટલે જેને એની દશાની મહિમા આવી એટલે એને પછી બધા એના કાર્યમાં મહિમા જ આવે છે. એ મહિમા જ્ઞાનપૂર્વકની મહિમા આવે છે, સમજણપૂર્વકની પરીક્ષા કરીને મહિમા આવે છે. સમજણપૂર્વક મહિમા એ અંધશ્રદ્ધા નહીં, જ્ઞાનીને તું ઓળખ એમ, ઓળખીને એની મહિમા કર એમ આવે છે. પરીક્ષા કરીને મહિમા કરે અને મુક્તિ તરફ વેળા છે એ બધું એને નક્કી થઈ જાય પછી એને મહિમા કરે. પણ તારી પરીક્ષા એવી મૂળ પ્રયોજનભૂત વસ્તુની તું પરીક્ષા કરી લે, એનું અંતર જોઈ લે, એની બાહ્ય ક્રિયા જોવા કરતા એની અંતરની પરિણતિ જોઈ લે. ગુરુદેવ કહેતા હતા કે તારે કઈ વસ્તુ ક્યાંક મૂકવી હોય તો એની દુકાને એનું પ્રયોજનભૂત એનું શું છે, કેમ ચાલે છે, બધું જોઈ લે. પછી એનું બધું ઝીણું ઝીણું પૂછવા તો એ તને કંઈ જવાબે નહીં આપે, પણ પ્રયોજનભૂત જાણી લે. એમ જ્ઞાની પ્રયોજનભૂત એની દશા શું છે તું જાણી લે, પછી એની અર્પણતા કરે, એ મહિમા કરે. જ્ઞાન અને મહિમા એની મહિમા આવે ક્યારેક અંદરમાં એને એ જાતની સંસાર તરફથી રૂચિ ઉઠી જાય, આત્માની તરફ વળે, સંસાર તરફથી એને વૈરાગ આવી જાય, આત્મા તરફ મહિમા આવી જાય, તો એને એવી રીતે જ્ઞાનપૂર્વક વૈરાગપૂર્વક અને મહિમાપૂર્વક એવી રીતે જો પોતા તરફ વળે તો એ સાચી રીતે એની સ્વરૂપ સન્મુખ પરિણતી જાય છે. એકલું જ્ઞાન હોય તો એને સુખ થઈ જાય, સમજ્યા વગરની ભક્તિ કરે તો એને કાંઈ માર્ગ જડતું નથી, સમજ્યા વગરનો વૈરાગ કરે તો એને કાંઈ સમજાતું નથી. માટે સમજણપૂર્વક વૈરાગ મહિમા બધું સમજણપૂર્વક જ્ઞાન હોય તો એ કંઈ આગળ નથી જઈ શકતો. અંદર તત્વ તરફ રુચિ મહિમા બધું આવવું જોઈએ.
વિચાર કરતા અંદરમાં આપ જે કહો છો બધી વાત બરોબર સત્ય જ છે, ત્યારે એ અંદર જતા ગુરુદેવ પ્રત્યે ને આપને પ્રત્યે ભક્તિ ઉઠાઈ જાય છે, એનું શું કરે? અંદર જઈ શકાતું નથી,
આત્મા કેમ ઓળખાય, આત્માની રુચિ કેમ પ્રગટ થાય એ કરવા જોઈએ. આ શાસ્ત્રમાં આવે તત પ્રતિ પ્રીતિ ચેતન વાર્તા આપીશું. એ વાર્તા પણ અપૂરચિતથી સાંભળે છે તો ભાવિ નિર્વાણ ભાજનમ, તો ભવિષ્યનું નિર્વાણનું ભાજન થાય, પણ અપૂર્વ રીતે સાંભળે છે તો. પણ અપૂર્વતા અંતરમાંથી આવવો જોઈએ, આત્મા અપૂર્વ છે એની રુચિ જાગવી જોઈએ. એ ન થાય ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્રની મહિમા અંતરમાં આવ્યા વગર રહેતી નથી. પણ અંતર આત્માને ઓળખવાનો પ્રયત્નનો ધ્યેય રાખવો જોઈએ અંતરમાં.
બધા પત્ર એવું છે કે જ્ઞાન માર્ગે દુરારાધ્ય છે અને ભક્તિ માર્ગ એક સામાન્ય ક્રમ છે. તો એમનું કહેવાનું આશય શું છે કે જ્ઞાન માર્ગ એટલે જે અભ્યાસ અગત્યની વસ્તુ નથી પણ ભક્તિ કરવી છે અગત્યની વસ્તુ છે એમ કહેવા માંગે છે?
જ્ઞાન માર્ગ એટલે દરેક માણસ એવા ઊંડા વિચારો ન કરી શકે એટલે ભક્તિ માર્ગ. એટલે એ ભક્તિ એવી નથી કે ભક્તિ કોઈ કરી દે છે એવું, એને મહિમા લાવતો હોય, સત્પુરુષની મહિમા લાવ, જે સત્પુરુષે જે પ્રગટ કર્યું છે એવો આત્મા આરાધવા યોગ્ય છે. એટલે ભક્તિ એટલે મહિમા કરવા એવું છે. સત્પુરુષની મહિમા એટલે કે આત્માની મહિમા, એ સંબંધ છે. તું ભગવાનને ઓળખ કે આત્માને ઓળખ એમ કહે, તેણે ભગવાનને નથી ઓળખે એને આત્માને નથી ઓળખ. તો આત્માને ઓળખ તો ભગવાન ઓળખાશે, ને ભગવાન ઓળખ તો આત્મા ઓળખાશે. એટલે ભગવાનની મહિમા લાવ, ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય કેવા છે એમ તને મહિમા આવતા એ વિચાર આવશે. એવી કે ભગવાન કેવા છે એમ, સત્પુરુષ કેવા છે કેવા છે એમ, એના વિચારો કરતાં કરતાં એનો આત્મા શું કામ કરે એમ વિચાર કરતાં કરતાં તને આત્મા તરફ લક્ષ જવાનું કારણ થશે. જ્ઞાન માર્ગ એટલે લુખું જ્ઞાન એમ. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે એટલે બહુ જેને બહુ ઉઘાડ ન હોય, જાજી વાત જાણી ન શકે, પણ મૂળ પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ. પ્રયોજનભૂત ન જાણે તો આગળ જ ન ચાલે. પ્રયોજનભૂત તો જ્ઞાન સમાયેલું જ છે. એકલી ભક્તિ સમજ્યા વગરની ભક્તિ એવો અર્થ નથી. પ્રયોજનભૂત જ્ઞાનને લક્ષ્મણ દે, હું ચૈતન છું, આ બધું જુદું છે, એ બધું પ્રયોજનભૂત તો જ્ઞાન હોવું જોઈએ. ઝાઝું ન જાણ તો
હિન્દુ શાસ્ત્રમાં પણ ભક્તિનું એટલું બધું મહત્વ છે કે નહીં કીધું. આ કવિતા શ્રીમદમાં પણ ભક્તિનો અગત્યતા બહુ જ આપી છે, પણ ભક્તિનો આ જ અર્થ લેવો જોઈએ. સામાન્ય પગ પકડવાની વાત નહીં કરી.
એક બી સમજ્યા વગરની ભક્તિ એવો અર્થ છે, સમજણપૂર્વકની ભક્તિ, જ્ઞાનીને ઓળખીને ભક્તિ, એની મહિમા અને વસ્તુ સ્વરૂપ શું છે એનું મૂળ પ્રયોજનભૂત તો જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાન તો હોવું જોઈએ. સમજણપૂર્વક જ્ઞાનપૂર્વકની ભક્તિ ભક્તિ યથાર્થ છે. સમજ્યા વગરની ભક્તિ એવી ભક્તિ તો અનંત કાળમાં ઘણી વાર કરી છે, સમજણ પૂર્વક ભક્તિ છે. એની જ્ઞાન એટલે એકનું લુખું જ્ઞાન વાતું કર્યા કરે ને અંતરમાં કંઈ, એના હૃદયમાં અંદર ઊંડું કંઈ, આ બધું જુદું હું જુદો, એ અંતરમાંથી એને વિરક્તિ ના આવે ને એવી વાતું કરે તો એના કરતાં એમ કે પ્રયોજનભૂત જ્ઞાનપૂર્વકની ભક્તિ એ હોવું છે. દરેક માણસો ઝાઝું જાણી ન શકે એટલે જ્ઞાન માર્ગ દુરાધ્ય એટલે ઝાઝું ન જાણી શકે, પણ મૂળ પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ. જ્ઞાનીની મહિમા કરે એટલે એમાં તારા આત્માની મહિમા સમાયેલી છે, તારા આત્મા તરફ વળવાનું કારણ થશે. એકલી ભક્તિથી મુક્તિ ન થાય. એકલી ભક્તિ માત્ર એકલી સમજ્યા વગરની ભક્તિથી મુક્તિ ન થાય, એમાં જ્ઞાન હોવું જોઈએ. પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે અને ભક્તિ વચમાં આવે છે એમ, એમ બેનો મેળ કરવો જોઈએ, ઉપાદાન અને નિમિત્તનો મેળ હોવો જોઈએ તો એમ મુક્તિ થાય. એકલી સમજ્યા વગરની ભક્તિ કે પોતે કાંઈ સમજી નહીં કે હું જાણનારો જ્ઞાયક પુરુષાર્થ મારે કર, કોઈ કરી દેશે કે ગુરુ મને તારી દેશે કે દેવ મને તારી દેશે કે મને પરાણી નહીં મને પુરુષાર્થ કરી દેશે એમ કોઈ કરી દેતું નથી, કરવાનું પોતાને રહે છે. પણ એને અંતરમાંથી એમ કે મને ગુરુ મળ્યા કે દેવ મળ્યા કે હવે મારી મુક્તિ છે એમ પોતે અંદર સમજીને કહેતો હોય, પુરુષાર્થનું ધ્યાન રાખીને કહેતો હોય, એમ ભક્તિમાંથી કહેતો હોય જુદી વાત છે. બાકી એકલી ભક્તિથી મુક્તિ એમ ન થાય, એકલા શુભભાવથી એમ મુક્તિ ન થાય. ભક્તિ હોય પણ એ બધું શુભભાવ પૂરતું નહીં, અંતરમાંથી હોય છે. એ ભક્તિમાં નાયકની ભક્તિ ભેગી આવી જાય, નાયકનું જ્ઞાન, નાયકની ભક્તિ, નાયક તરફનો વૈરાગ્ય, એ બે શુભ ભાવનાની સાથે અંતરનું નાયકનું ભેગું આવવું જોઈએ. તો થાય. એમાં ભક્તિ ભેગી આવી જાય છે. નાયકની મહિમા, નાયકની ભક્તિ જેને હોય એ આગળ આવ્યા વગર નહીં. નાયક નાયક મારે નાયક સિવાય કાંઈ જોતું નથી, એવી નાયકની ભક્તિ અંદર આવવી જોઈએ. કે મને નાયક, હું જોઉં તો નાયક, મારે સુતા નાયક જોવું છે, મારે બેસતા ખાતા પીતા મારે નાયક જ જોઈ છે. મારે નાયક, નાયક દેવની મહિમા, નાયકની ભક્તિ, નાયકની સ્તુતિ, નાયકને દેખો છે, નાયકના દર્શન કરવા છે, એ નાયકની ભક્તિ છે. જેમ ભગવાનને દ્વારે મારે ભગવાનના દર્શન કરવા છે, એ ભગવાનની સ્તુતિ કરું, ભગવાનની પૂજા કરું, એમ ગુરુદેવનું મારે વાણી સાંભળવી છે, ગુરુદેવના દર્શન કરવા, ગુરુદેવને દર્શન કરવું, ગુરુદેવને જોયા જ કરું એમ થતું હોય, એમ જાણે હું નાયકને જ જોયા કરું, નાયકના ગુણગ્રામ કરું, નાયકની પૂજા કરું, નાયક તો નાયકની ભક્તિથી પ્રગટ થયા વગર એવી ભક્તિ હોય તો નાયકને ઓળખીને કે આ જ નાયક છે, બીજો નથી. નાયકનું લક્ષણ ઓળખીને નક્કી કરે કે આ નાયક છે, હવે મારે નાયક જ જોઈએ છે. જેમ જીનેન્દ્ર દેવગુરુને લક્ષણથી ઓળખીને નક્કી કરે કે આ સત્પુરુષ જ છે, આ ગુરુ જ છે અને આ દેવ છે, પછી આ દેવની પૂજા કરવી છે, આ દેવની ભક્તિ કરવી, આ ગુરુની ભક્તિ કરવી છે, એમ નક્કી પરીક્ષા કરીને નક્કી કરીને પછી એને સ્તવન કરે, ગુણગામ કરે, ગુરુ શું કહે છે એનો આશય સમજવા પ્રયત્ન, એમ આ નાયક જ છે એમ નક્કી કરે લક્ષણથી ઓળખીને, પછી એની ભક્તિ અને એની એની સ્તુતિ નાયકની પાછળ પડે તો પ્રગટ થયા વગર એ ભક્તિ માર્ગી છે. નાયકની ભક્તિ અંદર સાથે આવવી જોઈએ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સાથે નાયકની ભક્તિ આવવી જોઈએ, પણ લક્ષણ ઓળખીને, લક્ષણ ઓળખવા જોઈએ કે આ નાયક જ છે, નાયકના આ લક્ષણ નાયકનું છે, બીજાનું નથી, એમ આવે તો એ નાયકની ભક્તિ કહેવાય. લક્ષણ ઓળખીને કરવી જોઈએ, સમજણપૂર્વકની ભક્તિ હોવી જોઈએ, જ્ઞાનપૂર્વક ભક્તિ હોવી જોઈએ, સમજ્યા વગર એમ ભક્તિ બહારથી કર્યા કરે. નાયકની ભક્તિ ભેગી આવવી જોઈએ, ગુરુની ભક્તિની સા, ગુરુની ભક્તિ કોને કહેવાય, દેવને ગુરુની, કે નાયકની ભક્તિ ભેગી આવે તો એ ભક્તિ છે. જેવી રીતે જીવની બાહ્ય દ્રષ્ટિ છે એનું ભજન કરતો અનાદિથી આવે છે. ગુરુદેવે ઘણું કીધું છે કે તું નાયકને જો, નાયકનું સ્મરણ કર, નાયકને લક્ષમાં લે, નાયકનું જ વારંવાર તું રચન કર, આ બહારનું રચન છોડીને નાયકનું રચન કરે, નાયકનું લક્ષણ ઓળખે, એનું જ્ઞાન લક્ષણ જે અસાધારણ લક્ષણ છે એ લક્ષણથી તે ઓળખાય છે, અને એ લક્ષણ દ્વારા એ લક્ષ એટલે વસ્તુને ઓળખીને વારંવાર એનું જ રટણ, એનું મનનને વારંવાર એમાં નિર્ણય કરીને એને ગ્રહણ કરીને એનો આશ્રય દે તો એ એનું વારંવાર પણ કરે તો એ પ્રગટ થાય એમ છે. અનાદિનું જે કર્યું છે એ રાગ અને વિકલ્પોને, રાગ એનું સ્મરણ એને વારંવાર થઈ આવે છે, પણ આત્માનું સ્મરણ કરતો નથી, નાયકનું સ્મરણ કરતો. અને વારંવાર નાયકનું સ્મરણ થાય એવી જિજ્ઞાસા રુચિ, નાયકમાં જ સર્વસ્વ છે બહાર ક્યાંય નથી એવી નાયકની શ્રદ્ધા થાય, નાયકમાં જ બધું ભરેલું છે બહાર ક્યાંય નથી એ નાયકનો વિશ્વાસ આવે, નાયકમાં આનંદ છે બહાર ક્યાંય નથી એવો વિશ્વાસ આવે તો એ નાયકનું રચન કરે, અને તે જ કરવા જેવું છે. વારંવાર નાયક નાયક દેવનું સ્મરણ કરે, એ ન થાય ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્રનું સ્મરણ કરે, અંતરમાં નાયક દેવનું સ્મરણ કરે, નાયક કેવો છે એની પ્રતીતિ કરે, નાયક કોઈ અદ્ભુત છે અનુપમ છે, લક્ષણ ઓળખીને વારંવાર
જો નિશ્ચય કરે તો થઈ શકે એમ છે, પણ એ ભેદજ્ઞાન દ્વારા થાય, નાયકનું લક્ષણ ઓળખીને થાય, ભેદજ્ઞાન દ્વારા થાય, પણ એટલી જિજ્ઞાસાને રુચિ પોતાની હોય તો થાય છે. જુદો પાડે, વારંવાર એને જુદો પાડવાનો થાય, લક્ષણ ઓળખીને પ્રજ્ઞા છીણી દ્વારા એને જુદો પાડે તો થાય. કે અનાદિનો અભ્યાસ છે એટલે મુશ્કેલ થઈ ગયો છે, દુર્લભ થઈ ગયો છે, પણ પોતાનો સ્વભાવ છે માટે સુલભ છે, દુર્લભ નથી, પણ પોતે પુરુષાર્થ કરે તો થાય છે. અનાદિકાળનો માર્ગ જૈનો નથી ને, એટલે એમ કે તું તારી મતિ કલ્પનાથી માર્ગને ઓળખે જ નહીં, જે સમજાવનારા હોય એને તું અર્પણ થાય એમ કીધું છે. પણ એમને કેવું છે એમ તો સમજ તારાથી, પણ તું અર્પણતા કરજે એમ કેવું છે. જે સાચી સમજણ તરફ વળે એમાં ભક્તિ આવ્યા વગર રહેતી જ નથી. જેને સાચી સમજણ તત્વ નિર્ણય જેને યથાર્થ કરવાની રુચિ જાગે એમાં ભક્તિ ભેગી આવે છે. પણ જે અનાદિકાળમાં એવા જ કંઈ કોઈ લુખામાં વહી જાય છે, કંઈ શ્રીમદની તો બધા એમ કહે છે કે તું ભક્તિ માર્ગ એટલે તત્વ નિર્ણયપૂર્વક ભક્તિ, તત્વ વિચાર તરફ તારી પરિણતિ રાખીને ભક્તિ કર એમ કેવું છે એને. ભક્તિ માર્ગ એટલે જ્ઞાન માર્ગમાં જેવો શુષ્ક થઈ જાય છે ઘણીવાર, એટલે ભક્તિ માર્ગ સાથે બતાવ્યો છે. પણ જ્ઞાન તો અંદર પરિણતિમાં મુખ્ય આવે છે, પણ એમાં ભક્તિ એ ભેગી હોય છે, નહીંતર જ્ઞાન એનું લુખ થઈ જાય છે. જે આત્મા જ પોતે મહિમાવંત, આત્માની મહિમા કરજે, દેવગુરુ શાસ્ત્રની મહિમા કરજે, મહિમા વગર તારા વિચારોને બધું લુખું થઈ જશે. જો તને મહિમા નહીં આવે તો માત્ર તું જ્ઞાન ને એમ બધી વાતો કર્યા કરીશ, પણ અંદર લુખાશ થઈ જશે. પણ અંદર તને કોઈ ઓ આત્મા આવો ચમત્કારિક છે, આવી સાધના, આવા આત્માની સાધના બધા દેવગુરુ શાસ્ત્ર આવું કરી રહ્યા છે, ઓહો એમ એવી તને અંદરથી આશ્ચર્ય લાગવું જોઈએ, તો તારા તત્વના વિચારો પણ યથાર્થ રીતે ચાલશે એમ કેવું છે. ભક્તિના જ્ઞાન એકલું લુખું ન હોવું જોઈએ, એમાં સાથે ભક્તિ વિરક્તિ એવું જ હોવું જોઈએ. એને ભક્તિ ને વિરક્તિ તત્વ વિચાર બધું તો એ મુમુક્ષુ પછી મર્યાદા બહાર નથી જતો, એને અમુક જાતના પરિણામો આવે તો મર્યાદાથી બહાર ન જાય. અને ઓલું તો શું લુખું હોય કે હોય તો મર્યાદા બહાર એના પરિણામો કંઈ ઓલું તેને અહો આ ચૈતન્યનો ચૈતન આવો છે એમાં વિભાવોમાં રોકાવા જેવું નથી એમ એને ભાવના આવે. આ દેવગુરુ શાસ્ત્ર કેવું કરી રહ્યા છે એમ એમ કરીને એની પરિણતિ કંઈક પોતે તત્વ વિચાર તરફ આત્મા તરફ વધારે વળે છે. ભૂમિકામાં પણ એ હોય છે દેવગુરુ શાસ્ત્ર ની અને મુનિઓને પણ હોય છે, એની ભૂમિકા પ્રમાણે હોય, એની પૂજા આદિ કાર્ય ને હોય, પણ એની ભક્તિ હોય છે અને સમ્યક દર્શનની ભૂમિકા એની કઈ વિરુદ્ધતા નથી. કે એ રાગની ભૂમિકા છે, આત્મા વિતરાગ છે એટલે એને એ આવે નહીં જેવું નથી. એ વિતરાગ દશા પ્રગટ થાય ત્યારે એ છૂટી જાય છે, પણ વિતરાગ સ્વરૂપ આત્માનું છે, પણ એને દ્રષ્ટિમાં ગ્રહણ કર્યું, આત્મા નિર્વિકલ્પ તત્વ છે એને દ્રષ્ટિમાં ગ્રહણ કર્યું, પણ એને પ્રગટ નથી તે જ્યાં સુધી વચ્ચે આવ્યા વગર. જે પોતે જે જાણવું છે એ જાણવનાર મળે એના ઉપર ભક્તિ અલગ રહેતી નથી અને વિરોધતા નથી. કે હવે અંદર આત્માનું કર્મ છે, હવે બહારનું કર્મ, પણ એ રાગની ભૂમિકામાં આવ્યા વગર રહેતું જ નથી. ન આવે તો એ એક પોતે સમજ્યો નથી, બરાબર પોતે સમજ્યો નથી કે અંદર આત્માનું જ કરવું છે બહારનું, પણ એ બહારના વિકલ્પ એને આવ્યા વગર રહેતા. બીજું બહારનું કેમ આવે છે, વિભાગની ભૂમિકામાં બીજા વિભાગના ભાવો એને અપ્રશસ્ત આવે છે તો પ્રશસ્તમાં એને પલટાયો રહેતું નથી. જેના આત્માની રુચિ જાગી એના ભાવો પ્રશસ્તમાં પલટાઈ જાય.
જય હો વિજય હો ભગવતી.